એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ, આપનું સ્વાગત છે. એટલે આપણે સૌ ઈચ્છીએ છીએ કે જીવનમાં ખુશ રહીએ, ખરું ને?
બિલકુલ, કોણ નથી ઈચ્છતું.
પણ એક મજાની વાત એ છે કે ભવિષ્યમાં આપણને ખરેખર શું ખુશ કરશે એની આગાહી કરવામાં આપણે આમ વારંવાર થાપ ખાઈ જઈએ છીએ, જાણે આપણું મન જ આપણને છેતરતું હોય.
હા, અને આ કોઈ નાની સૂની વાત નથી, ખરું? આપણા મોટાભાગને નિર્ણયો જુઓ ને, કારકિર્દી, સંબંધો, ક્યાં રહેવું, શું ખરીદવું, એ બધું જ ભવિષ્યની ખુશીની આશા પર જ ટકેલું હોય છે. પણ જો આપણી આગાહી જ ખોટી હોય તો પછી એ નિર્ણયોનું શું?
બરાબર, એ જ સવાલ પર આજે આપણે ઊંડા ઉતરીશું. આજે આપણે ચર્ચા કરીશું ડેનિયલ ગિલ્બર્ટના ખૂબ જ પ્રખ્યાત પુસ્તક સ્ટમ્બલિંગ ઓન હેપીનેસ વિશે.
હા, ખુશીની શોધમાં ઠોકર ખાવી એવું કંઈક.
બરાબર, શા માટે આપણે આમ ઠોકર ખાઈએ છીએ ખુશીની શોધમાં? ચલો સમજીએ.
અને આ સમજ મને લાગે છે આજના સમયમાં ખૂબ જરૂરી છે, કારણ કે જુઓ આપણી પાસે વિકલ્પો કેટલા બધા છે.
પણ સંતોષ એ કદાચ ઓછો થતો જાય છે.
હા, આ પુસ્તક આપણને આપણી જ વિચારવાની રીતની કેટલીક મર્યાદાઓ વિશે જાગૃત કરે છે.
તો સૌથી પહેલા આ લેખક વિશે વાત કરીએ. ડેનિયલ ગિલ્બર્ટ કોણ છે તેઓ અને એમનો અભિગમ શા માટે આટલો ખાસ ગણાય છે?
ડેનિયલ ગિલ્બર્ટ એ હાર્વર્ડ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર છે અને તેઓ અફેક્ટિવ ફોરકાસ્ટિંગ નામના ક્ષેત્રના આમ પ્રણેતા ગણાય છે.
અફેક્ટિવ ફોરકાસ્ટિંગ આ શબ્દ થોડો આમ ભારે લાગે છે, સરળ શબ્દોમાં સમજાવશો?
ચોક્કસ. અફેક્ટિવ ફોરકાસ્ટિંગ એટલે આપણે ભવિષ્યમાં કોઈ ઘટના કે પરિસ્થિતિમાં કેવું અનુભવીશું.
લાગણીઓ, ખુશી, દુઃખ એ બધું?
હા, બરાબર. ખુશી, દુઃખ, ગુસ્સો વગેરે, તેની આગાહી કરવાની આપણી ક્ષમતા. ગિલ્બર્ટ અને એમના સાથીઓએ વર્ષો સુધી પ્રયોગો કરીને અભ્યાસ કર્યો છે કે લોકો આ આગાહીઓ કેવી રીતે કરે છે અને તેમાં ક્યાં ભૂલો કરે છે.
ઓહ, એટલે ભવિષ્યની આપણી લાગણીઓનું અનુમાન લગાવવાની વાત. રસપ્રદ. તો એમનું દ્રષ્ટિકોણ બીજા પેલું સુખ શાંતિની વાતો કરતા લેખકોથી કઈ રીતે જુદો પડે?
મુખ્ય તફાવત એ છે કે ગિલ્બર્ટની વાતો કોઈ અંગત અનુભવ કે ફિલોસોફી પર આધારિત નથી, સમજ્યા?
એટલે
વૈજ્ઞાનિક આધાર છે.
બિલકુલ.
તે વર્ષોના વૈજ્ઞાનિક સંશોધન, નિયંત્રિત પ્રયોગો અને ડેટા પર આધારિત છે. તેઓ ખુશીને કોઈ આમ રહસ્યમય વસ્તુ તરીકે નથી જોતા,
પણ એક માનસિક પ્રક્રિયા તરીકે.
હા, મગજ અને મનની એક પ્રક્રિયા તરીકે જુએ છે, જેને સમજી શકાય છે. અને બીજું, એમની લખવાની શૈલી અદ્ભુત છે.
એટલે
તેઓ ખૂબ જટિલ વૈજ્ઞાનિક ખ્યાલોને પણ એટલી રમૂજ અને સરળ ભાષામાં સમજાવે છે ને કે વાંચતી વખતે એમ લાગે કે કોઈ હોશિયાર દોસ્ત આપણી સાથે મજાની વાતો કરી રહ્યો છે.
વાહ, એટલે વિજ્ઞાન અને રમૂજનો સંગમ. તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? શું કહેવા માગે છે આ પુસ્તક?
જુઓ, પુસ્તકનો કેન્દ્રીય વિચાર એકદમ સ્પષ્ટ અને કદાચ થોડો ચોંકાવનારો છે. મનુષ્યો, આપણે બધા ભવિષ્યમાં શું તેમને ખુશ કરશે તે બાબતે ખૂબ જ ખરાબ આગાહી કરનારા છીએ.
ખૂબ જ ખરાબ.
હા,
અને આ કોઈ વ્યક્તિગત નબળાઈ નથી, સમજ્યા? એવું નથી કે હું સારો આગાહીકાર નથી. ના, આ આપણા મગજની રચના અને એ જે રીતે કામ કરે છે ને એનું જ પરિણામ છે. આપણે સૌ આ ભૂલો કરીએ છીએ.
આ સાંભળીને થોડું આમ અજીબ લાગે છે. જો ખુશી જ આપણા જીવનનું મુખ્ય લક્ષ્ય હોય તો પછી આપણું મગજ જ આપણને એ દિશામાં ખોટી માહિતી કેમ આપે? શું કારણ?
બસ આજ મોટો પ્રશ્ન પુસ્તકના કેન્દ્રમાં છે. ગિલ્બર્ટ પૂછે છે કે જો ભવિષ્યની ખુશી માટે આપણે આટલા પ્રયત્નો કરીએ છીએ તો પછી આપણું મુખ્ય સાધન આપણી કલ્પનાશક્તિ અને ભવિષ્ય વિશે વિચારવાની ક્ષમતા એ આટલું ખામીયુક્ત કેમ છે?
હા, શા માટે આપણે એવા રસ્તા પસંદ કરીએ છીએ જે આપણને ધાર્યા મુકામ સુધી નથી પહોંચાડતા?
બરાબર.
અને તેમનો જવાબ શું છે આ કોયડાનો?
હા, એ જ. શું કહે છે ગિલ્બર્ટ?
ગિલ્બર્ટ સમજાવે છે કે આના ઘણા કારણો છે અને એ બધા આપણા મગજના કામ કરવાની રીતમાં આમ વણાયેલા છે. આપણી કલ્પના એ ભવિષ્યનું અધૂરું અને ઘણીવાર પક્ષપાતપૂર્ણ ચિત્ર દોરે છે.
અધૂરું?
હા, આપણી યાદો પણ ભરોસાપાત્ર નથી અને આપણી વર્તમાન સ્થિતિ, આપણો અત્યારનો મૂડ, આપણી અત્યારની જરૂરિયાતો એ ભવિષ્યની આપણી આગાહીઓને જબરદસ્ત રીતે પ્રભાવિત કરે છે.
ઓહ,
મૂળભૂત રીતે આપણું મગજ વર્તમાનમાં ટકી રહેવા અને નિર્ણયો લેવા માટે વિકસ્યું છે, ભવિષ્યનું સચોટ સિમ્યુલેશન કરવા માટે નહીં.
એટલે આ પુસ્તક કેવી રીતે ખુશ થવું એની કોઈ રેસિપી નથી આપતું?
ના, બિલકુલ નહીં.
પણ આપણે ખુશીની આગાહીમાં કેમ ગોથું ખાઈએ છીએ એ સમજાવે છે.
બરાબર કહ્યું. તે આપણા મનની કાર્ય પદ્ધતિ પર પ્રકાશ પાડે છે. જે લોકો મનોવિજ્ઞાન, વર્તણૂક વિજ્ઞાન અને આપણે નિર્ણયો કેમ લઈએ છીએ તે સમજવામાં રસ ધરાવે છે ને,
એમના માટે આ બહુ રસપ્રદ છે.
ખૂબ જ. તે આપણને આપણી પોતાની વિચાર પ્રક્રિયા વિશે વધુ સભાન બનાવે છે.
ચાલો ત્યારે આ વિચારોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. ગિલબર્ટ કહે છે કે માણસ ભવિષ્ય વિશે વિચારી શકે છે, જેને તેઓ પ્રોસ્પેક્શન કહે છે. આ જ આપણને બીજા પ્રાણીઓથી અલગ પાડે છે, ખરું ને?
હા, બિલકુલ. આ પ્રોસ્પેક્શન એટલે કે ભવિષ્યની કલ્પના કરવાની અને તેના આધારે યોજના બનાવવાની ક્ષમતા એ માનવજાતની એક અનન્ય શક્તિ છે.
આપણે રોજ સવારે ઉઠીને દિવસનું પ્લાનિંગ કરીએ, વેકેશન વિચારીએ,
હા, કે પછી નિવૃત્તિ માટે બચત કરીએ, આ બધું પ્રોસ્પેક્શન જ છે. આપણા લગભગ બધા જ મોટા નિર્ણયો આ ભવિષ્ય દર્શન પર આધાર રાખે છે. પણ
શું?
પણ ગિલબર્ટ ચેતવે છે કે આ શક્તિ જ આપણી નબળાઈ પણ બની શકે છે.
નબળાઈ કેવી રીતે?
કારણ કે આપણી આ ભવિષ્ય જોવાની ક્ષમતા, આપણી કલ્પના એ વાસ્તવિકતાનું સચોટ ચિત્ર નથી બનાવતી. અહીં જ ગિલબર્ટ રિયાલિઝમની વાત કરે છે.
રિયાલિઝમ એટલે?
એટલે આપણી કલ્પનાની ખામીઓ. તે કહે છે કે કલ્પના બે મુખ્ય ભૂલો કરે છે. એક ભરણું, ફિલિંગ ઇન, અને બીજું છોડવું, લિવિંગ આઉટ.
ભરણું અને છોડવું, આ શું છે જરા સમજાવશો?
ભરણું એટલે જ્યારે આપણે ભવિષ્યની કોઈ ઘટનાની કલ્પના કરીએ છીએ, ધારો કે કોઈ નવી નોકરીનો પહેલો દિવસ,
હા,
ત્યારે આપણું મગજ આપોઆપ ખાલી જગ્યાઓ ભરી દે છે. પણ તે વિગતો ક્યાંથી લાવે છે? ઘણીવાર આપણા વર્તમાન અનુભવોમાંથી અથવા આપણી ભૂતકાળની યાદોમાંથી, અને આ યાદો કદાચ અધૂરી કે ખોટી પણ હોય.
એટલે ભવિષ્યનું ચિત્ર વાસ્તવિક જેવું લાગે પણ હોય નહીં.
બરાબર. અને છોડવું,
હા, એ શું છે?
છોડવું એટલે કલ્પના કરતી વખતે આપણું મગજ ઘણી બધી સામાન્ય પણ મહત્વની વિગતોને ધ્યાનમાં જ નથી લેતું. ગિલબર્ટ પેલું દરિયા કિનારે વેકેશનનું ક્લાસિક ઉદાહરણ આપે છે.
હા હા.
આપણે સૂર્ય, રેતી, સમુદ્રની કલ્પના કરીએ છીએ, બધી સારી બાબતો. પણ આપણે ફ્લાઇટનો વિલંબ, હોટલનો ખરાબ રૂમ, ખર્ચ, ભીડ કે કદાચ મચ્છર જેવી બાબતોને સહેલાઈથી ભૂલી જઈએ છીએ.
હા, એ વાત તો સાચી. આપણે નકારાત્મક પાસા વિચારતા જ નથી.
અને આ છોડી દીધેલી વિગતો વાસ્તવિક અનુભવને ઘણો પ્રભાવિત કરી શકે છે.
આ તો ખરેખર અનુભવાયેલી વાત છે. આપણે ઘણીવાર સારી બાબતો પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.
સરુ, આ કલ્પનાની ખામી સિવાય બીજી કઈ રીતે આપણું મન આપણને છેતરે છે?
એક મોટો પક્ષપાત છે પ્રેઝન્ટિઝમ.
પ્રેઝન્ટિઝમ?
હા, પ્રેઝન્ટિઝમ.
હા, એટલે કે વર્તમાનનો પ્રભાવ. આપણે અજાણતા જ માની લઈએ છીએ કે ભવિષ્યમાં પણ આપણને એવું જ લાગશે જેવું અત્યારે લાગે છે.
ઓહ, આનું કોઈ ઉદાહરણ?
સૌથી સરળ ઉદાહરણ, જો તમે ભૂખ્યા પેટે સુપરમાર્કેટ જાઓ,
હા,
તો વધારે ખરીદી લઈએ.
બરાબર. તમે જરૂર કરતાં વધુ ખાવાનું ખરીદી લેશો. કેમ? કારણ કે તે સમયે તમને લાગે છે કે ભવિષ્યમાં પણ તમને આટલી જ ભૂખ લાગશે. એ જ રીતે જો આજે તમારું મૂડ સારું નથી, તો તમે ભવિષ્યની કોઈ સારી તકને પણ કદાચ નકારાત્મક રીતે જોશો.
એટલે આપણો વર્તમાન મૂડ, શારીરિક સ્થિતિ, બધું ભવિષ્યની આગાહી પર રંગ ચડાવે છે.
બિલકુલ.
એટલે ગુસ્સામાં કે ઉતાવળમાં લીધેલા નિર્ણયો પર પાછળથી પસ્તાવો થાય એનું કારણ આ પ્રેઝન્ટિઝમ છે એમ કહી શકાય?
ચોક્કસ કહી શકાય. આપણું અત્યારનું હું ભવિષ્યના હું વતી નિર્ણય લઈ લે છે, પણ ભવિષ્યનું હું કદાચ અલગ જ અનુભવતું હોય. આ એક મોટો પડકાર છે.
કલ્પના અધૂરી છે, વર્તમાન હાવી થઈ જાય છે. બીજું શું છે? ગિલબર્ટ પેલી સાયકોલોજિકલ ઇમ્યુન સિસ્ટમની વાત કરે છે. એ શું છે? આ ખૂબ જ મહત્વનો ખ્યાલ છે. ગિલબર્ટ કહે છે કે આપણી પાસે એક અજાગૃત માનસિક રોગ પ્રતિકારક શક્તિ છે.
માનસિક ઇમ્યુન સિસ્ટમ?
હા, જેમ શારીરિક રોગ પ્રતિકારક શક્તિ આપણને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે, તેમ આ માનસિક સિસ્ટમ આપણને નકારાત્મક ઘટનાઓ, નિષ્ફળતાઓ અને દુઃખનો સામનો કરવામાં મદદ કરે છે.
કેવી રીતે મદદ કરે છે? મતલબ શું કરે છે?
તે આપણને પરિસ્થિતિનું પુનઃ અર્થઘટન કરવા પ્રેરે છે. આપણે ખરાબ પરિણામોમાં પણ કંઈક સારું શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. પેલું ચાંદીની રેખાઓ શોધવી, આપણી પસંદગીઓને સાચી ઠેરાવીએ છીએ અને પરિસ્થિતિ સાથે આમ સમાધાન કરી લઈએ છીએ. દાખલા તરીકે, જો કોઈને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તો થોડા સમય પછી તે કદાચ એમ વિચારવા લાગે કે સારું થયું, મને નોકરી ગમતી જ નહોતી, અથવા આનાથી મને નવી દિશા મળી.
અને આપણે આ પ્રક્રિયાથી મોટા ભાગે અજાણ હોઈએ છીએ, મતલબ ઓટોમેટિક થાય છે.
હા, તે મોટા ભાગે આપોઆપ અજાગ્રત સ્તરે કામ કરે છે. અને કારણ કે આપણે તેનાથી અજાણ છીએ, આપણે તેની શક્તિનો ઓછો અંદાજ લગાવીએ છીએ.
ઓછો અંદાજ?
હા, અને આના કારણે જ ઇમ્પેક્ટ બાયસ સર્જાય છે.
ઇમ્પેક્ટ બાયસ એટલે શું?
ઇમ્પેક્ટ બાયસ એટલે ભવિષ્યની ઘટનાઓની આપણા પર થનારી ભાવનાત્મક અસરની તીવ્રતા, ઇન્ટેન્સિટી અને અવધિ, ડ્યુરેશનનો આપણે વધુ પડતો અંદાજ લગાવીએ છીએ.
એટલે કે આપણે ધારીએ કે કશુંક બહુ સારું થશે તો ખૂબ ખુશ થઈશું અને કાયમ ખુશ રહીશું.
હા, અથવા કશુંક બહુ ખરાબ થશે તો સાવ ભાંગી પડીશું અને ક્યારે બહાર નહીં આવી શકીએ. આપણે ધારીએ છીએ કે લોટરી જીતવાથી જીવનભરની ખુશી મળશે, અથવા કોઈ મોટી નિષ્ફળતા આપણને હંમેશા માટે દુઃખી કરી દેશે.
પણ હકીકતમાં એવું નથી થતું એમ?
સંશોધનો બતાવે છે કે ના, લોટરી વિજેતાઓ હોય કે અકસ્માતનો ભોગ બનેલા લોકો, મોટાભાગના લોકો ધાર્યા કરતા ઘણા વહેલા પોતાના સામાન્ય સુખના સ્તર પર પાછા ફરે છે.
શું વાત છે!
હા, આપણી આ સાયકોલોજિકલ ઇમ્યુન સિસ્ટમ આપણને અનુકૂલન સાધવામાં મદદ કરે છે, પણ આગાહી કરતી વખતે આપણે આ બાઉન્સ બેક થવાની ક્ષમતાને ભૂલી જઈએ છીએ.
આ તો બહુ મોટી વાત થઈ. એનો અર્થ કે આપણે ધારીએ છીએ એના કરતાં વધુ મજબૂત છીએ નકારાત્મક પરિસ્થિતિનો સામનો કરવામાં.
બરાબર, આપણે વધુ સ્થિતિસ્થાપક છીએ. અને આ જ સિસ્ટમ કૃત્રિમ સુખ પણ બનાવે છે.
કૃત્રિમ સુખ, સિન્થેટિક હેપીનેસ.
હા, ગિલ્બર્ટ એક ખૂબ જ આમ ઉશ્કેરણીજનક વિચાર રજૂ કરે છે. તે કહે છે કે જે સુખ આપણે આપણી પરિસ્થિતિ સાથે સમાધાન કરીને મનને મનાવીને બનાવીએ છીએ, સિન્થેટિક, તે એટલું જ વાસ્તવિક અને ટકાઉ હોય છે જેટલું આપની ઈચ્છિત વસ્તુ મળવાથી મળતું સુખ, નેચરલ.
શું વાત કરો છો! બનાવેલું સુખ પણ મળેલા સુખ જેટલું જ સારું? આ માનવું થોડું અઘરું છે.
હા, લાગે, કારણ કે આપણો સમાજ કુદરતી સુખને વધુ મહત્વ આપે છે, એટલે કે જે લક્ષ્ય પ્રાપ્ત કરવાથી મળે. પણ ગિલ્બર્ટના સંશોધનો કહે છે કે જ્યારે આપણી પાસે કોઈ વિકલ્પ ન હોય અથવા આપણે કોઈ પરિસ્થિતિમાંથી બહાર ન નીકળી શકીએ, ત્યારે આપણું મન આપોઆપ એ પરિસ્થિતિને વધુ સ્વીકાર્ય બનાવવા અને તેમાં ખુશી શોધવા લાગે છે. અને આ બનાવેલું સુખ પણ આપણને એટલો જ સંતોષ આપી શકે છે. આપણા સમાજમાં પેલી સંતોષ પરમ સુખમની જે વાત છે ને?
હા, એ કદાચ આની સાથે જોડાયેલી છે.
કદાચ.
જો આપણી કલ્પના અને વર્તમાન પક્ષપાત આપણને ખોટી આગાહી કરાવે છે અને આપણી યાદો પણ ભરોસાપાત્ર નથી હોતી. પેલું તમે કહ્યું પીક એન્ડ રૂલ, કે આપણે ફક્ત સૌથી તીવ્ર ક્ષણ અને છેલ્લી ક્ષણ યાદ રાખીએ છીએ.
હા, અનુભવની લંબાઈ ભૂલી જઈએ છીએ.
તો પછી આપણે ભવિષ્ય વિશે વધુ સારી રીતે કેવી રીતે વિચારી શકીએ? શું કોઈ રસ્તો છે આ બધી ભૂલોમાંથી બચવાનો?
ગિલ્બર્ટ એક ઉપાય સૂચવે છે જે કદાચ આપણને થોડો વિચિત્ર લાગે શરૂઆતમાં.
કયો ઉપાય?
સરોગેશન.
સરોગેશન, એ વળી શું છે?
સરોગેશન એટલે ભવિષ્યમાં તમે જે અનુભવ કરવા માંગો છો, ધારો કે કોઈ ચોક્કસ શહેરમાં રહેવું કે કોઈ ખાસ પ્રકારની નોકરી કરવી, તો તેની કલ્પના કરવાને બદલે એવા વ્યક્તિને શોધો જે હાલમાં તે અનુભવ કરી રહ્યો છે અને તેને પૂછો કે તેને કેવું લાગે છે.
બીજાને પૂછવું?
હા, બીજાના વાસ્તવિક જીવંત અનુભવનો ઉપયોગ કરવો એ આપણી પોતાની ખામીયુક્ત કલ્પના પર આધાર રાખવા કરતાં વધુ સારો માર્ગદર્શક છે.
પણ શું ખરેખર બીજાનો અનુભવ મને લાગુ પડે? દરેકની પરિસ્થિતિ, પસંદગીઓ અલગ નથી હોતી. મને જે ગમે તે કદાચ બીજાને ન ગમે.
તમે બરાબર એ જ મુદ્દા પર આવ્યા જેને ગિલ્બર્ટ યુનિકનેસ ઇલ્યુઝન એટલે કે અનન્યતાનો ભ્રમ કહે છે.
અનન્યતાનો ભ્રમ?
હા, આપણને સૌને લાગે છે કે આપણે ખૂબ જ ખાસ અને અલગ છીએ, આપણા જેવું કોઈ નહીં, અને એટલે બીજાના અનુભવો આપણને લાગુ નહીં પડે.
પણ એ સાચું નથી.
ગિલ્બર્ટ કહે છે કે મનોવૈજ્ઞાનિક સ્તરે મોટાભાગની ભાવનાત્મક પ્રતિક્રિયાઓ ઘણી સમાન હોય છે. કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં મોટાભાગના લોકોને કેવું લાગશે તે જાણવું એ આપણી પોતાની કલ્પના કરતાં વધુ સચોટ આગાહી આપી શકે છે. પણ આપણે બીજા પાસેથી શીખવા તૈયાર નથી હોતા, કારણ કે આપણે આપણી ખાસિયત છોડવા નથી માંગતા.
ઓહો, એટલે આપણો અહંકાર, આપણી હું તો અલગ છું વાળી ભાવના આપણને સાચી માહિતી મેળવતા રોકે છે.
કંઈક એવું જ.
આ બધા મુદ્દાઓ ખરેખર વિચારવા જેવા છે. તો મુખ્ય સંદેશ શું થયો? એમ કહી શકાય કે આપણી કલ્પના પર ઓછો ભરોસો કરવો અને વર્તમાનના પ્રભાવથી સાવચેત રહેવું.
હા, એ તો ખરું જ. અને એ પણ સમજવું કે આપણે ધારીએ છે એના કરતાં વધુ સ્થિતિસ્થાપક છે પેલી સાયકોલોજીકલ ઇમ્યુન સિસ્ટમને કારણે.
એટલે ભવિષ્યની ખરાબ ઘટનાઓથી બહુ ડરવાની જરૂર નથી,
અને સારી ઘટનાઓથી કાયમી ખુશીની અપેક્ષા રાખવી પણ વાસ્તવિક નથી. આપણે અનુકૂલન સાધી લઈએ છીએ.
અને પેલો કૃત્રિમ સુખનો વિચાર, કે આપણે પરિસ્થિતિ મુજબ ખુશી બનાવી શકીએ છીએ, તે પણ ઘણું મહત્વનું છે ને?
ચોક્કસ. એ આપણને એ સમજવામાં મદદ કરે છે કે ખુશી ફક્ત બહારના સંજોગો પર આધારિત નથી, પણ આપણી આંતરિક પ્રતિક્રિયા અને અનુકૂલન પર પણ આધાર રાખે છે.
તો આ બધી શીખને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? કઈ રીતે આનો ઉપયોગ કરી શકીએ?
કેટલીક વ્યવહારુ રીતો છે, જેમ કે કારકિર્દી બદલવી કે મોટા શહેરમાં જવું જેવા મોટા નિર્ણયો લેતા પહેલા ફક્ત કલ્પના ન કરો,
પણ સરોગેશનનો ઉપયોગ કરીએ.
હા, એ ક્ષેત્રમાં કામ કરતા કે એ શહેરમાં રહેતા લોકોને મળો, તેમની રોજિંદી વાસ્તવિકતા જાણો, સારી અને ખરાબ બંને બાજુ, એમની ખુશી અને એમની તકલીફો બધું પૂછો.
એટલે કે બીજાના અનુભવમાંથી શીખવું.
બરાબર. બીજું શું કરી શકાય?
નાણાકીય નિર્ણયોમાં, ખાસ કરીને મોટી ખરીદી કરતી વખતે, પેલા ઇમ્પેક્ટ બાયસથી સાવધાન રહો.
હા,
નવી કાર કે મોટો ટીવી,
હા, શરૂઆતમાં બહુ ખુશી આપે.
બરાબર.
પણ એ ખુશી લાંબો સમય નહીં ટકે. સંશોધનો સૂચવે છે કે ભૌતિક વસ્તુઓ કરતાં અનુભવો પર ખર્ચ કરવાથી વધુ લાંબા ગાળાનો સંતોષ મળે છે.
અનુભવો? જેમ કે
પ્રવાસ કરવો, કોઈ નવી સ્કિલ શીખવી, મિત્રો કે પરિવાર સાથે સારો સમય વિતાવવો, આવી વસ્તુઓ.
અને નિર્ણયો ક્યારે લેવા એ પણ મહત્વનું છે, ખરું ને? પેલું પ્રેઝન્ટિઝમને ધ્યાનમાં રાખીને.
બરાબર. જ્યારે તમે ખૂબ ભાવુક હો, ગુસ્સામાં, ખૂબ ઉત્સાહિત કે દુઃખી, અથવા શારીરિક રીતે થાકેલા કે ભૂખ્યા હો, ત્યારે મોટા નિર્ણયો ટાળવાનો પ્રયાસ કરો.
થોડું શાંત થઈને પછી વિચારવું.
હા, પરિસ્થિતિ સામાન્ય થાય પછી વિચારો.
અને જો ભૂતકાળમાં કોઈ ખોટો નિર્ણય લેવાઈ ગયો હોય તો? ઘણીવાર એવું થાય કે આપણને પસ્તાવો થાય.
તો પોતાની જાત પ્રત્યે થોડી કરુણા રાખો. ગિલ્બર્ટ સમજાવે છે તેમ, ખુશીની આગાહીમાં ભૂલો કરવી એ માનવ સહજ છે. એ આપણા મનની રચનાનો ભાગ છે.
એટલે એને વ્યક્તિગત નિષ્ફળતા ન ગણવી.
બિલકુલ નહીં. તેને એક શીખવાની તક તરીકે જુઓ. આપણે બધા ભૂલો કરીએ છીએ આ બાબતમાં.
આ બધી વાતો સાંભળીને મને લાગે છે કે સૌથી મોટો બોધપાઠ કદાચ એ છે કે ભવિષ્યની સંપૂર્ણ આગાહી તો શક્ય નથી જ.
ના, એ તો અશક્ય છે.
પણ આપણી મર્યાદાઓ જાણવાથી અને બીજાના અનુભવોમાંથી શીખવાથી આપણે વધુ સારા નિર્ણયો ચોક્કસ લઈ શકીએ. અને પેલો કૃત્રિમ સુખનો વિચાર, એ ખરેખર મનમાં રહી ગયો.
હા, એ બહુ પાવરફુલ છે. અને મારા માટે પેલો અનન્યતાનો ભ્રમ સૌથી વધુ પ્રભાવશાળી રહ્યો.
કે આપણે બધાથી અલગ છીએ એવું માનવું.
હા, આપણે કેટલી સરળતાથી સલાહને એમ કહીને ફગાવી દઈએ છીએ કે ના ના, મારી વાત અલગ છે. જો આપણે એ ભ્રમમાંથી બહાર આવી શકીએ અને સરોગેશન અપનાવી શકીએ, તો કદાચ ઘણી નિરાશાઓથી બચી શકીએ.
ખરેખર. તો શ્રોતાઓ માટે આજનો અંતિમ વિચાર, એક સવાલ મૂકીને જઈએ. જો આપણી કલ્પના ભવિષ્યની ખુશીની આગાહી કરવામાં આટલી અવિશ્વસનીય છે, અને જો આપણે પરિસ્થિતિ મુજબ અનુકૂલન સાધી શકીએ છીએ અને કૃત્રિમ સુખ પણ મેળવી શકીએ છીએ, તો શું આપણે જે સમાજે નક્કી કરેલા સફળતા અને કૃષિના માપદંડો પાછળ ભાગી રહ્યા છીએ તે ખરેખર આપણા માટે સાચા છે?
વિચારવા જેવો પ્રશ્ન છે.
કે પછી આપણે આપણી પોતાની ખુશીની વ્યાખ્યા બનાવવાની જરૂર છે. આ સવાલ સાથે આપ સૌને છોડી જઈએ છીએ. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.